એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે આધુનિક વિચારને એમ કહી શકાય કે જોરદાર રીતે પ્રભાવિત કર્યો છે.
હા,
ફ્રેડરિક નીચ્છે અને એમની જાણીતી કૃતિ ધ સ્પોક ઝરાથુસ્ટ. હવે આ કોઈ સહેલું પુસ્તક તો નથી જ.
બિલકુલ નહીં.
પણ એના વિચારો આજે પણ આપણને આમ તો પડકાર ફેંકે છે.
સાચી વાત. અને મને લાગે છે કે આજના સમયમાં એ વધુ પ્રાસંગિક છે, જ્યારે ઘણા લોકો પરંપરાગત મૂલ્યો પર કે અર્થના જે જૂના સ્ત્રોત હતા એના પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે નિશ્ચયનો મૂળભૂત સવાલ પાછો સામે આવે છે કે ભાઈ, જો જૂના આધારો જેમ કે ધર્મ નબળા પડે તો પછી આપણે જીવનનો અર્થ ક્યાંથી શોધીશું?
બરાબર, આપણા મૂલ્યો કેવી રીતે બનાવીશું?
હા, બસ એ જ. અને આ પુસ્તક એ દિશામાં એક બહુ જ સાહસિક પ્રયાસ છે.
તો ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. ફ્રેડરિક નીચે 1844માં જન્મ્યા હતા, જર્મન ફિલોસોફર. ખરેખર એમની પ્રતિભા અસાધારણ હતી.
હા, સાચી વાત છે.
માનો કે ફક્ત 24 વર્ષની ઉંમરે એ યુનિવર્સિટીમાં ક્લાસિકલ ફિલોલોજીના પ્રોફેસર બની ગયા. એણે ભાષાશાસ્ત્ર અને જે પ્રાચીન સંસ્કૃતિઓ છે એની એમની સમજ બહુ ઊંડી હતી.
અને એ ઊંડી સમજ જ એમની વિશિષ્ટતા બની, મને લાગે છે. એમણે પશ્ચિમી સંસ્કૃતિ, ત્યાંની નૈતિકતા, ધર્મ એ બધાને ખાલી સ્વીકારી ન લીધા.
ના,
એની ઊંડી ચિકિત્સા કરી. એમણે જોયું કે આપણે જેને સનાતન સત્યો માની લઈએ છીએ એ ખરેખર તો ઐતિહાસિક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે ઘડાયેલા છે.
એટલે કે કોઈએ બનાવેલા છે.
હા, અને એમણે પશ્ચિમી વિચારધારાના મૂળ પર જ સવાલ ઉઠાવવાની હિંમત કરી, એ મોટી વાત હતી.
અને પેલો એમનો પ્રખ્યાત વિચાર, એમણે જ નિદાન કર્યું કે ઈશ્વર મૃત્યુ પામ્યા છે, ગોડ ઇઝ ડેડ. હવે આનો અર્થ કોઈ ભગવાનના શાબ્દિક મૃત્યુની વાત નથી કરતા એ.
ના ના, બિલકુલ નહીં.
પણ પશ્ચિમી સભ્યતા પર ધર્મની જે પકડ હતી એ ઢીલી પડી રહી હતી, અને એના કારણે જે નૈતિક અને અસ્તિત્વનો સંકટ ઊભો થયો એની વાત છે.
બરાબર. એટલે આ પુસ્તક લખવા માટે એમની પાસે એ સમજ પણ હતી અને હિંમત પણ હતી.
અને એમની લખવાની શૈલી પણ જુઓ, એકદમ અલગ.
હા, એ જ. કોઈ સૂકું શૈક્ષણિક લખાણ નહીં, કાવ્યાત્મક છે, દૃષ્ટાંતો છે, રૂપકો છે, જાણે કોઈ પ્રબોધક વાત કરતા હોય એવી ભાષા છે.
હા, અને ઝરથુષ્ટ નામના પાત્ર દ્વારા પોતાના વિચારો મૂકે છે, એટલે એ ફિલોસોફીની સાથે સાથે સાહિત્યનો પણ અનુભવ કરાવે છે.
ચોક્કસ.
તો પુસ્તકનો મુખ્ય હેતુ શું? કઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ છે આ?
જુઓ, કેન્દ્રીય વિચાર એ છે કે ઈશ્વરના મૃત્યુ પછી જે એક શૂન્યવાદનો ભય ઊભો થયો,
નિહિલિઝમ જેને કહેવાય, એટલે કે જીવન નિરર્થક છે, કોઈ અર્થ જ નથી, એવો ભાવ.
હા, બરાબર. કોઈ અંતર્ગત મૂલ્ય નથી. તો આનો સામનો કેવી રીતે કરવો? નિશ્ચયનો જવાબ કોઈ નવો ઈશ્વર શોધવાનો નથી.
ઓકે.
એટલે પશ્ચિમી સંસ્કૃતિના જે ક્ષીણ થતા મૂલ્યો હતા એના વિકલ્પ તરીકે એક નવો જીવન પુષ્ટિ કરતો, એટલે કે લાઈફ અફર્મિંગ દ્રષ્ટિકોણ રજૂ કરવો.
અને આ માટે એ ઝરથુષ્ટ નામના પાત્રનો ઉપયોગ કરે છે, જે પ્રાચીન ઈરાની પ્રબોધક પર આધારિત છે, ખરું ને?
હા, આ ઝરથુષ્ટ 10 વર્ષ એકાંતમાં ગાળીને પર્વત પરથી નીચે ઉતરે છે લોકોને નવું જ્ઞાન આપવા માટે.
પણ એ જ્ઞાન શેના વિશે છે? કોઈ સુખ કે શાંતિની ફોર્મ્યુલા?
ના ના, એવું નથી. એ સુખ કે આરામ શોધવા વિશે નથી, પણ સ્વનિપુણતા, એટલે કે સેલ્ફ માસ્ટરી, પડકારોનો સ્વીકાર અને જીવનની એની બધી મુશ્કેલીઓ સાથે સંપૂર્ણ પુષ્ટિ, એના દ્વારા મહાનતા અને અર્થ પ્રાપ્ત કરવાની વાત છે. એટલે આ પુસ્તક 3 મુખ્ય અને કહી શકાય કે પડકારજનક ખ્યાલો રજૂ કરે છે. ઉબેરમેન્ચ
એટલે કે ઓવરમેન અથવા મહામાનવ.
હા. પછી વિલ ટુ પાવર, શક્તિ કે સામર્થ્યની ઈચ્છા. અને ત્રીજું ઇટર્નલ રિકરન્સ, શાશ્વત પુનરાવર્તન. આ ખ્યાલો દ્વારા નિશ્ચય માનવ અસ્તિત્વ માટે એક નવો માર્ગ ચિંધવાનો પ્રયાસ કરે છે. એ બહુ સૂચક છે. જાણે કહે છે કે આ સંદેશ છે તો બધા માટે, સાર્વત્રિક છે, પણ એને ખરા અર્થમાં સમજીને એ પ્રમાણે જીવનારા કદાચ બહુ ઓછા હશે.
એટલે ટોળા માટે નથી આ.
ના, એ એવા વ્યક્તિઓ માટે છે જે પોતાની જાતને, પોતાના મૂલ્યોને ઘડવા માટે તૈયાર છે.
ઓકે, તો ચાલો હવે આ મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું ઈશ્વર મૃત્યુ પામ્યા છે અને શૂન્યવાદ, આનો ખરો અર્થ શું સમજવો? ફરી થોડું સ્પષ્ટ કરશો?
હા, તો જેમ આપણે કહ્યું, આ કોઈ ભગવાનના ભૌતિક મૃત્યુની વાત નથી. નિત્સે જોઈ રહ્યા હતા કે પશ્ચિમી સંસ્કૃતિનો જે નૈતિક અને આધ્યાત્મિક આધાર હતો, મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ, એ હવે મોટાભાગના લોકો માટે એટલો વિશ્વાસપાત્ર કે પ્રેરણાદાયક નથી રહ્યો.
કેમ એવું થયું?
કારણ કે વૈજ્ઞાનિક ક્રાંતિ આવી, તર્કવાદ આવ્યો, ઐતિહાસિક વિશ્લેષણ થયું, આ બધાએ જૂની ધાર્મિક માન્યતાઓને નબળી પાડી દીધી. હવે આનાથી એક મોટો ખાલીપો સર્જાયો,
શૂન્ય અવકાશ જેવો.
બરાબર. જો જૂના મૂલ્યો અને અર્થનો મુખ્ય સ્ત્રોત જતો રહે તો પછી શું? આ સ્થિતિને નિત્સે શૂન્યવાદ કહે છે. એવી લાગણી કે ભાઈ જીવનનો કોઈ ઉદ્દેશ્ય જ નથી, બધું નિરર્થક છે.
એટલે આ એક મોટો સાંસ્કૃતિક સંકટ હતો. પણ નિત્સે આને ફક્ત નકારાત્મક રીતે જ જુએ છે કે પછી?
ના ના, એ જ તો નિત્સેની ખાસિયત છે. એ આ સંકટને એક પડકાર તો ગણે છે, પણ સાથે સાથે એક મોટી તક તરીકે પણ જુએ છે.
ઓ, રસપ્રદ. કેવી રીતે?
એ કહે છે કે જો જૂના સમાજે લાદેલા મૂલ્યો ચાલ્યા ગયા હોય તો હવે માનવતા પાસે પોતાના નવા મૂલ્યો બનાવવાની સ્વતંત્રતા છે. આ બહુ મોટી વાત છે. ભલે એ એક ભયાવહ જવાબદારી છે, પણ એમાં જ માનવ વિકાસની ખરી શક્યતા રહેલી છે. આ શૂન્યવાદમાંથી જ નિત્સે નવા ધ્યેય તરફ ઇશારો કરે છે.
અને એ નવો ધ્યેય એટલે પેલો ઉબેરમેન્શ, ઓવરમેન કે મહામાનવ જેને કહીએ છે. આ શબ્દ વિશે ઘણી ગેરસમજ પણ છે.
હા, થઈ છે. ખૂબ દુરુપયોગ થયો છે આ શબ્દનો, ખાસ કરીને 20મી સદીમાં. પણ નિત્સેનો મૂળ વિચાર બહુ અલગ હતો. ઉબેરમેન્શ એટલે કોઈ જાતિ કે વંશની શ્રેષ્ઠતાની વાત બિલકુલ નથી.
તો શું છે?
એ એક મનોવૈજ્ઞાનિક અને કહી શકાય કે આધ્યાત્મિક આદર્શ છે. ઉબરમેન્શ એવી વ્યક્તિ છે જેણે પેલી ટોળાની માનસિકતા, સમાજે લાદેલી નૈતિકતા અને પોતાની અંદરની જે મર્યાદાઓ છે એ બધાને પાર કરી લીધા છે. તે પોતાના મૂલ્યોનો પોતે સર્જક છે. તે આ પૃથ્વી અને આ જીવન પ્રત્યે વફાદાર છે. કોઈ કાલ્પનિક પરલોકની વાત નથી કરતો. અને તે સતત સ્વપરાભવ દ્વારા, એટલે કે સેલ્ફ ઓવરકમિંગ દ્વારા, પોતાની જાતને વધુ સારી, વધુ ઊંચી બનાવતો રહે છે.
આ સ્વપરાભવ, પોતાની જાતને ઓળંગવું, એ કેવી રીતે થાય? એના માટે કોઈ પ્રક્રિયા છે?
હા, એના માટે નિત્સે પેલું આત્માના ત્રણ રૂપાંતરણોનું બહુ સુંદર રૂપક આપે છે. આ કોઈ પુસ્તકનો ભાગ નથી, પણ એક શક્તિશાળી વિચાર છે જે પુસ્તકમાં વણાયેલો છે. એ કહે છે કે આત્મા પહેલા ઊંટ જેવો હોય છે.
ઊંટ એટલે?
ઊંટ એટલે જે બોજ વહન કરે, સમાજ અને પરંપરાના જે તું આમ કર, તારી આ ફરજ છે એવા આદેશો અને બોજને એ છૂપછાપ સ્વીકારીને વહન કરે છે.
હા, ઘણા લોકો આવું જ જીવન જીવતા હોય છે.
બરાબર. પછી એ આત્મા રણમાં જાય છે, એકલતામાં, અને ત્યાં એ સિંહ બને છે. સિંહ એટલે બળવો કરનાર.
ઓકે.
એ જૂના મૂલ્યો, પેલું તું આમ કર રૂપી જે ડ્રેગન છે એની સામે ગર્જના કરે છે, ના કહેવાની હિંમત કેળવે છે, અને હું ઈચ્છું છું એમ કહીને પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે.
એટલે મુક્ત થાય છે.
હા, પણ સિંહ ફક્ત જૂનું તોડી શકે છે, નવું સર્જન નથી કરી શકતો. એના માટે ત્રીજું રૂપાંતરણ જરૂરી છે.
અને એ ત્રીજું શું છે?
એ છે બાળક. સિંહની સ્વતંત્રતા પછી આત્મા બાળક જેવો બને છે, એકદમ નિર્દોષ, ભૂતકાળના કોઈ બોજ વગરનો, સર્જનાત્મક અને રમતિયાળ.
બાળક જેવો?
હા, બાળક જેમ રમતમાં જ નવી દુનિયા બનાવે છે, એમાં આત્મા જીવનને હા કહે છે અને રમતમાં જ સહજતાથી નવા મૂલ્યો, નવી શરૂઆતનું નિર્માણ કરે છે. તો આ ત્રણ તબક્કા, ઊંટ, બોજવાહન, સિંહ, બળવો, અને બાળક, નવસર્જન, એ વ્યક્તિગત વિકાસ અને સ્વનિર્માણનો નકશો છે. ઉબેરમેન્ચ બનવાની પ્રક્રિયા છે.
ખૂબ સરસ રૂપક છે આટલું.
હા,
આનાથી સાવ વિરુદ્ધ નિત્સે છેલ્લા માણસ એટલે કે લાસ્ટ મેનની પણ વાત કરે છે. એ કોણ છે?
છેલ્લો માણસ એ ઉબેરમેન્ચનો બરાબર વિરોધી છે. એ એવો માણસ છે જેણે બધી મોટી મહત્વાકાંક્ષાઓ છોડી દીધી છે. એનું લક્ષ્ય શું? ફક્ત આરામ, સુરક્ષા અને નાના નાના તુચ્છ સુખની શોધ.
કોઈ જોખમ નહીં, કોઈ મોટો વિચાર નહીં.
બિલકુલ, કોઈ જોખમ લેવા નથી માંગતો, કોઈ મહાન કાર્ય કરવા નથી માંગતો. એ માને છે કે એણે સુખ શોધી લીધું છે. પણ નિશ્ચય માટે આ જીવનનું સૌથી નીચું સ્તર છે, એક પ્રકારનું જીવંત મૃત્યુ. નિશ્ચય આપણને ચેતવે છે કે આધુનિક સમાજ, એની સગવડો અને સુરક્ષાની ભાવના આપણને આ છેલ્લા માણસ બનવા તરફ ધકેલી શકે છે.
એટલે ઉબેરમેન્ચ એટલે સતત વિકાસ અને પડકાર, જ્યારે છેલ્લો માણસ એટલે સ્થગિતતા અને નાના સુખમાં સંતોષ. હવે આ વિકાસ અને પડકાર પાછળ કઈ શક્તિ કામ કરે છે? અહીં પેલો વિલ ટુ પાવરનો ખ્યાલ આવે છે, નહીં?
બરાબર પકડ્યું. વિલ ટુ પાવર નિશ્ચયનો બીજો એક ખૂબ જ મહત્વનો અને એટલું જ ગેરસમજ પામેલો વિચાર છે. મોટાભાગના લોકો આનો અર્થ ખાલી રાજકીય સત્તા કે બીજા ઉપર વર્ચસ્વ જમાવવાની ઈચ્છા સમજે છે.
પણ એવું નથી.
ના, એ એનાથી ઘણું વધારે વ્યાપક છે. નિશ્ચય માટે આ દરેક જીવંત વસ્તુમાં રહેલી એક મૂળભૂત વૃત્તિ છે. વધવાની, વિસ્તાર પામવાની, પોતાની મર્યાદાઓને ઓળંગવાની, આસપાસ પ્રભાવ પાડવાની અને સૌથી અગત્યનું સ્વપરાભવ કરવાની.
ઓકે, એટલે કોઈ કલાકાર શ્રેષ્ઠ કૃતિ બનાવવા મથે, કોઈ વૈજ્ઞાનિક સત્ય શોધવા દિવસરાત એક કરે, કોઈ રમતવીર પોતાનો રેકોર્ડ તોડવા પ્રયત્ન કરે,
હા,
અથવા કોઈ વ્યક્તિ પોતાની કોઈ ખરાબ આદત છોડીને પોતાની જાતને સુધારવા માંગે, આ બધું વિલ ટુ પાવરનું જ પ્રગટીકરણ કહેવાય.
બિલકુલ, તમે સાચું સમજ્યા. એ જીવનની એક સર્જનાત્મક અને ગતિશીલ શક્તિ છે. નિશ્ચય તો ત્યાં સુધી કહે છે કે જ્યાં મેં જીવંત જોયું ત્યાં મેં વિલ ટુ પાવર જોયું. આ શક્તિ જ આપણને પેલા શૂન્યવાદ સામે લડવા અને નવા મૂલ્યોનું નિર્માણ કરવા માટે ટકાવી રાખે છે, પ્રેરિત કરે છે. અને આ જ સંદર્ભમાં તે અમુક બાબતોની ટીકા પણ કરે છે, જેમ કે અમુક પ્રકારની દયા, પીટી, એવી દયા જે વ્યક્તિને નબળી રાખે અને સ્વપરાભવથી રોકે, અથવા પેલી સમાનતાની વાત જે ઉત્કૃષ્ટતાને બદલે સરેરાશને પ્રોત્સાહન આપે.
એટલે એમનો મુદ્દો એ છે કે જીવનનો વિકાસ સંઘર્ષ અને સ્વપરાભવમાં છે, ખાલી આરામમાં નહીં.
બરાબર, આત્મસંતોષ અને આરામમાં નહીં, પણ સંઘર્ષ અને પોતાની જાતને વધુ સારી બનાવવામાં છે.
અને હવે નિશ્ચયનો સૌથી રહસ્યમય અને કદાચ સૌથી વધુ પડકારજનક વિચાર, ઇટર્નલ રિકરન્સ, શાશ્વત પુનરાવર્તન. આ ખરેખર શું છે? સાંભળવામાં જ અઘરું લાગે છે.
હા, છે તો ખરું. આ વિચાર પુસ્તકના ભાવનાત્મક અને દાર્શનિક શિખર પર આવે છે એમ કહી શકાય. નિશ્ચય અહીં એક કલ્પના પ્રયોગ રજૂ કરે છે. એ કહે છે કે ધારો કે એક રાક્ષસ તમારી પાસે આવે અને તમને કહે, તારું આ જે જીવન છે એની દરેક નાની મોટી ઘટના, દરેક સુખ અને દરેક દુઃખ, બધું જ બરાબર એ જ ક્રમમાં અનંતકાળ સુધી વારંવાર પુનરાવર્તિત થતું રહેશે, એક પણ વિગત બદલાયા વગર.
ઓ બાપરે,
તો તારી પ્રતિક્રિયા શું હશે? શું તમે હતાશ થઈને જમીન પર પટકાઈ પડશો, કે પછી તમે ઊભા થઈને કહેશો, અરે વાહ, તું તો દેવદૂત છે, તે આનાથી વધુ દિવ્ય વાત મને ક્યારેય નથી કહી?
મોટા ભાગના લોકો તો કદાચ પહેલા વિકલ્પ તરફ જ જશે. આપણા બધા દુઃખો, ભૂલો, પીડાઓ, એ બધું ફરીથી જીવવું અનંતકાળ સુધી, એ વિચાર જ ભયાવહ છે.
ચોક્કસ, અને શરૂઆતમાં ઝરથુષ્ટ્રને પણ આવો જ ભય અને ઉબકા જેવું થાય છે. પુસ્તકમાં એક ભરવાડનું રૂપક આવે છે. એના ગળામાં એક કાળો સાપ, જે આ ભયાનક વિચારનું પ્રતીક છે, ફસાયેલો છે અને ગૂંગળાઈ રહ્યો છે. ઝરથુષ્ટ્ર એને બૂમ પાડીને કહે છે, કાપી નાખ, એનું માથું કાપી નાખ. અને ભરવાડ હિંમત કરીને એ સાપનું માથું પોતાના દાંતથી કાપી નાખે છે. અને જેવો એ આમ કરે છે, એ રૂપાંતરિત થઈ જાય છે, હસવા લાગે છે, એકદમ બદલાઈ જાય છે.
આ શું દર્શાવે છે?
આ દર્શાવે છે કે શાશ્વત પુનરાવર્તનના ભયનો સામનો કરવો પડે છે, એને ગળી જવો પડે છે, એને સ્વીકારી લેવાથી જ મુક્તિ મળે છે, અને એમાંથી જીવનની પરમ સ્વીકૃતિ શક્ય બને છે.
અને આ સ્વીકૃતિ એટલે પેલું આમોરફાતી.
આમોરફાતી, પોતાના ભાગ્ય પ્રત્યેનો પ્રેમ. બરાબર, શાશ્વત પુનરાવર્તન એ નીચે માટે એક કસોટી છે, એક લિટમસ ટેસ્ટ જેવું. શું તમે તમારા જીવનને એટલી હદે પ્રેમ કરી શકો છો, એની બધી અપૂર્ણતાઓ, પીડાઓ, આનંદ, બધું જ સાથે, કે તમે તેને અનંતકાળ સુધી ફરીથી જીવવા માટે તૈયાર થાઓ? જો તમારો જવાબ હા હોય, તો તમે શૂન્યવાદને હરાવી દીધો છે. તમે જીવનની સર્વોચ્ચ પુષ્ટિ કરી છે. આ જ ઉબરમેન્ચની નિશાની છે. અને આ વિચાર આપણને પાછો એ સવાલ પૂછે છે, શું આપણે અત્યારે એવું જીવન જીવી રહ્યા છે જેને આપણે ફરીથી અને ફરીથી અને ફરીથી જીવવા ઈચ્છીએ?
વાહ, આ તો આપણને આપણી દરેક ક્ષણ, દરેક પસંદગીની જવાબદારી લેવા મજબૂર કરે છે.
બિલકુલ.
ખરેખર ખૂબ જ ગહન અને પડકારજનક વિચારો છે આ પુસ્તકમાં. તો આ બધામાંથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય જે આજે પણ આપણને ઉપયોગી થાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે અર્થની જવાબદારી લેવી. ઈશ્વરના મૃત્યુ પછી, એટલે કે જૂના આધાર તૂટ્યા પછી, આપણને કોઈ તૈયાર અર્થ કે મૂલ્યો મળવાના નથી.
આપણે જાતે બનાવવા પડશે.
હા, આપણે પોતે જ આપણા જીવનનો અર્થ અને હેતુ બનાવવો પડશે. આ એક મોટી સ્વતંત્રતા છે, પણ સાથે એટલી જ મોટી જવાબદારી પણ છે.
બીજો સંદેશ કદાચ પેલો સ્વપરાભવનો છે, નહીં?
ચોક્કસ. સાચો વિકાસ અને મહાનતા એ આરામ અને સુરક્ષામાં નથી, પણ સતત પોતાની જાતને પડકારવામાં છે, પોતાની મર્યાદાઓને ઓળંગવામાં છે, પોતાની જાતને સતત ઘડતા રહેવામાં છે. આપણે પેલા છેલ્લા માણસ બનવાનું ટાળવાનું છે અને ઉબેરમેન્ચના આદર્શ તરફ આગળ વધવાનું છે. અને ત્રીજો, જે મને ખૂબ સ્પર્શી ગયો, તે છે જીવનની સંપૂર્ણ સ્વીકૃતિ, આમોરફાતી. જીવનમાં સુખ આવશે, દુઃખ પણ આવશે, સફળતા મળશે, નિષ્ફળતા પણ મળશે, બધું જ આવશે.
એ બધાને સ્વીકારવાનું.
હા, એ બધાને સ્વીકારીને, તેને આપણા વિકાસનું એક ભાગ ગણીને અને આપણા ભાગ્યને પ્રેમ કરતા શીખવું. નીચે કહે છે કે એમાં જ સાચી શક્તિ અને આનંદ રહેલો છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે સીધા મગજમાં ચોંટી જાય. જેમ કે પેલું, માણસ એક દોરડું છે, પશુ અને ઓવરમેન વચ્ચે બાંધેલું એક ઊંડી ખાઈ પરનું દોરડું. આ રૂપક શું કહે છે માનવ સ્થિતિ વિશે?
હા, આ બહુ શક્તિશાળી રૂપક છે. એ માનવ સ્થિતિની અસ્થિરતા પણ બતાવે છે અને સંભાવના પણ. એ કહે છે કે આપણે એક સંક્રમણ અવસ્થામાં છીએ,
ટ્રાન્ઝિશનમાં.
હા, આપણે આપણા પશુ સ્વભાવથી ઉપર ઉઠવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ હજુ પેલી ઉચ્ચતર અવસ્થા, એટલે કે ઓવરમેન સુધી પહોંચ્યા નથી. આ રસ્તો જોખમી છે, એક ખાઈ પર ચાલવા જેવો. પણ નીચે કહે છે કે એ જ આપણી મહાનતા છે કે આપણે સ્થિર નથી, પણ એક પુલ છીએ, એક શક્યતા છીએ, એક બનવાની પ્રક્રિયામાં છીએ.
અને બીજો એક વિચાર જે વારંવાર આવે છે, તમે જે છો તે બનો, બીકમ હુ યુ આર. આનો અર્થ શું? આપણે આપણી જાતને શોધવાની છે કે બનાવવાની છે?
સારો સવાલ છે. નિશ્ચય માટે આનો અર્થ એ નથી કે અંદર કંઈક છુપાયેલું છે જેને શોધવાનું છે, પણ એનો અર્થ એ છે કે આપણે સમાજે લાદેલી ભૂમિકાઓ કે અપેક્ષાઓને અનુસરવાને બદલે,
હા,
આપણી અંદર રહેલી જે અસલી ક્ષમતાઓ છે, આપણી જે વિલ ટુ પાવર છે, આપણી જે વિશિષ્ટતા છે, તેને ઓળખીને તે અનુસાર આપણી જાતને સક્રિય રીતે ઘડવી જોઈએ, બનાવવી જોઈએ.
એટલે સ્વનિર્માણ.
હા, એ આપણી અંદર રહેલા પેલા બાળકની જેમ સર્જનાત્મકતા અને અધિકૃતતા, ઓથેન્ટિસિટીથી જીવવાનું આહ્વાન છે.
તો આ બધા ઊંડા અને કદાચ થોડા અઘરા લાગતા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ થઈ શકે? કંઈક પ્રેક્ટિકલ વાત કરીએ તો.
ચોક્કસ થઈ શકે. પહેલું તો આપણા પોતાના મૂલ્યો સ્પષ્ટ કરવા, થોબીને વિચારવું કે બીજાઓ શું કહે છે કે સમાજ શું માને છે, એના કરતાં મારા માટે ખરેખર શું મહત્વનું છે? શું હું આરામ અને સુરક્ષાને વધુ મહત્વ આપું છું કે પછી વૃદ્ધિ અને પડકારને?
હા, આત્મનિરીક્ષણ કરવું પડે. બીજું શું?
બીજું પેલો સ્વપરાભવનો નિયમિત અભ્યાસ, એટલે કે જાણી જોઈને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું, કંઈક નવું શીખવું, ભલે નાનું હોય, કોઈ ડરનો સામનો કરવો, પોતાની જાતને શારીરિક કે માનસિક રીતે થોડી વધુ મહેનત કરાવવી.
આનાથી આત્મવિશ્વાસ વધે અને પેલા છેલ્લા માણસ બનવાથી બચી શકાય નહીં.
બરાબર. ત્રીજું, મુશ્કેલીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો. પેલું આમોરફાતી, જ્યારે જીવનમાં કંઈક ખોટું થાય, નિષ્ફળતા મળે, ત્યારે તેને ફક્ત આફત તરીકે જોવાને બદલે તેમાંથી શું શીખી શકાય, તે આપણને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકે એ વિચારવું. ભૂતકાળના અફસોસમાં ડૂબી રહેવાને બદલે વર્તમાનને સ્વીકારવું.
અને ચોથું, કદાચ સ્વતંત્ર વિચારસરણી કેળવવી. ભીડ જે દિશામાં જાય એ દિશામાં વહી જવાને બદલે લોકપ્રિય મંતવ્યો પર પણ સવાલ ઉઠાવવા, પોતાના વિવેક અને અનુભવના આધારે પોતાના નિર્ણય લેવાની હિંમત રાખવી.
હા, એકદમ સાચું. ટૂંકમાં કહીએ તો નિશ્ચય આપણને આપણા જીવનના નાયક બનવા માટે કહે છે. આપણે પોતે જ આપણા મૂલ્યોના સર્જક બનીએ, આપણા પડકારોનો હિંમતથી સામનો કરીએ અને આપણા ભાગ્યને પ્રેમ કરતા શીખીએ.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે જીવનનો અર્થ કોઈ તૈયાર મળેલી વસ્તુ નથી, એ બહાર ક્યાંક શોધવાનો નથી, પણ એ કલાકૃતિ છે જે આપણે જાતે આપણી મહેનતથી, આપણા નિર્ણયોથી મનાવવાની છે. આ વિચાર મુક્ત પણ કરે છે અને સાથે સાથે બહુ મોટી જવાબદારી પણ આપે છે.
સાચી વાત. અને મારા માટે પેલો શાશ્વત પુનરાવર્તનનો વિચાર ભલે શરૂઆતમાં ડરાવણો લાગે પણ એ ખરેખર જીવનને વધુ ગંભીરતાથી અને વધુ ઉત્સાહથી જીવવા માટે પ્રેરિત કરે છે. એવું લાગે જાણે આપણી દરેક ક્ષણનું વજન અનંત કાળ જેટલું છે.
હા,
એ આપણને સતત પૂછતો રહે છે, શું તમે આ ક્ષણને, આ જીવનને ફરી ફરીને જીવવા માંગશો? એ પ્રમાણે જીવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.